એકત્ર જ્ઞાનોગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાનોગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર એક નાના ટાપુની જટિલ અને ઘણી લાંબી ચાલેલી સંઘર્ષની ગાથા કહે છે. પુસ્તક છે માર્ક મુલહોલેન્ડનું નોર્ધન આયર્લેન્ડ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આમ તો નામ પ્રમાણે ટૂંકું છે, પણ વિષય ઘણો ઊંડો છે
ખરેખર. અને ભલે નોર્ધન આયર્લેન્ડ આપણને આમ ભૌગોલિક રીતે ઘણું દૂર લાગે, પણ એની જે કહાણી છે, એ જે સંઘર્ષ છે, એની વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
કઈ રીતે?
જુઓ, કારણ કે આ માત્ર એક જગ્યાનો ઇતિહાસ નથી, પણ એ સમજાવે છે કે ઓળખ, રાજકારણ, ધર્મ, ઇતિહાસ આ બધું કેવી રીતે એકબીજા સાથે ગૂંથાઈને વર્ષો સુધી, દાયકાઓ સુધી સંઘર્ષ પેદા કરી શકે. અને સૌથી અગત્યનું, આવા ઊંડા વિભાજનમાંથી શાંતિનો માર્ગ શોધવો એ કેટલું મુશ્કેલ છે, છતાં શક્ય છે.
બરાબર. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ પણ એ જ છે કે આ પુસ્તકના આધારે આપણે સમજીએ કે નોર્ધન આયર્લેન્ડના સંઘર્ષના મૂળ ક્યાં હતા, કેવી રીતે આટલો વકર્યો, અને પછી શાંતિ પ્રક્રિયામાં શું શું પડકારો આવ્યા, બધું સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ.
હા, ચોક્કસ. લેખકથી શરૂઆત કરીએ તો માર્ક મુલહોલેન્ડ.
હા, કોણ છે માર્ક મુલહોલેન્ડ?
માર્ક મુલહોલેન્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સેન્ટ કેથરીન કોલેજ છે ત્યાં આધુનિક ઇતિહાસના પ્રોફેસર છે. અને એમનું જે ખાસ સંશોધન છે ને, એ આયરિશ અને બ્રિટિશ રાજકીય ઇતિહાસ પર, રાષ્ટ્રવાદી ચળવળો અને ખાસ કરીને રાજકીય હિંસા પર. એટલે આ વિષય પર લખવા માટે કદાચ એમનાથી વધુ યોગ્ય વ્યક્તિ મળવી મુશ્કેલ.
પણ એમના દ્રષ્ટિકોણમાં એવું શું ખાસ છે? એમનો અભ્યાસ તો ઊંડો હશે જ, પણ બીજું કંઈ?
હા, બે મુખ્ય વાતો છે. એક તો એમનો શૈક્ષણિક અભ્યાસ અને સંશોધન તો ખરું જ, ઓક્સફર્ડના પ્રોફેસર છે. પણ બીજી અને કદાચ વધુ મહત્વની વાત એ છે કે આ પુસ્તકમાં જે ઘટનાઓનું વર્ણન છે, ખાસ કરીને 1960 પછીનો જે ધ ટ્રબલ્સનો સમયગાળો છે, એમાંની ઘણી ઘટનાઓ વખતે તેઓ ત્યાં હાજર હતા. એમણે એ સમય જીવ્યો છે.
ઓ, એટલે માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં, અનુભવ પણ ખરો.
બરાબર. આ અંગત અનુભવ એમના વિશ્લેષણને એક અલગ ધાર આપે છે. અને સૌથી મહત્વનું, તેઓ કોઈ એક પક્ષ તરફ, એટલે કે યુનિયનિસ્ટ જે બ્રિટન સાથે રહેવા માંગે, કે નેશનલિસ્ટ જે આયર્લેન્ડ સાથે જોડાવા માંગે, એમના તરફ ઝૂકતા નથી.
એટલે તટસ્થ રહેવાનો પ્રયાસ છે.
હા, ખૂબ જ સંતુલિત વિશ્લેષણ છે. એમનું હેતુ એ નથી કે કોણ સાચું કોણ ખોટું, પણ આવું કેમ બન્યું, કારણો શું હતા, એ સમજવાનો છે. અને અઘરા મુદ્દાઓને પણ સામાન્ય વાચક સમજી શકે એ રીતે રજૂ કરવાની એમની આવડત એ કમાલની છે.
સરસ. તો ચાલો હવે પુસ્તકની મુખ્ય વાત પર આવીએ. પુસ્તકનો સાર શું છે? જો પહેલી વાત, મુલહોલેન્ડ એ સ્પષ્ટ કરે છે કે આ આખો સંઘર્ષ જે છે નોર્ધન આયર્લેન્ડનો, એ ખાલી ધર્મનો ઝઘડો નથી, મતલબ કેથોલિક વિરુદ્ધ પ્રોટેસ્ટન્ટ એટલું જ નથી, કે પછી ખાલી બે રાષ્ટ્રીય ઓળખનો ટકરાવ પણ નથી, આયરિશ વિરુદ્ધ બ્રિટિશ. હા, આ બધું છે, પણ ચિત્ર આનાથી ઘણું વધારે જટિલ છે.
એકદમ સાચી વાત. પુસ્તકનો મુખ્ય તર્ક જ એ છે કે આ સમસ્યા ઘણા બધા પરિબળોના એક, એમ કહી શકાય કે અનોખા મિશ્રણમાંથી જન્મી છે. કયા પરિબળો? તો કે બે મજબૂત પણ સામસામેની રાષ્ટ્રીય ઓળખો, ઊંડા ધાર્મિક મતભેદો, આર્થિક અસમાનતા, અને ખાસ કરીને જે રીતે 1921માં નોર્ધન આયર્લેન્ડ રાજ્ય બન્યું એનું રાજકીય માળખું. મુલહોલેન્ડ ભાર મૂકે છે કે આને સમજવા માટે કોઈ સરળ ફોર્મ્યુલા નથી, બારીકાઈથી જોવું પડે.
તો પુસ્તક જે મુખ્ય સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે તે એ છે કે આટલો નાનો પ્રદેશ આધુનિક યુરોપના ઇતિહાસમાં સૌથી લાંબા અને કડવા સંઘર્ષોમાંના એકનું કેન્દ્ર કેવી રીતે બન્યો, કયા કારણોએ એને આટલા દાયકાઓ સુધી ટકાવી રાખ્યો, અને છેવટે ઉકેલ લાવવામાં કઈ બાબતો મદદરૂપ થઈ.
અને આ સવાલનો જવાબ આપવા માટે પુસ્તક આપણને લગભગ 400 વર્ષની સફર કરાવે છે. શરૂઆત થાય છે 17મી સદીમાં બ્રિટિશ વસાહતીઓના આગમનથી, જેને પ્લાન્ટેશન ઓફ અલ્સ્ટર કહે છે. ત્યાંથી લઈને 1921માં આયર્લેન્ડના ભાગલા અને નોર્ધન આયર્લેન્ડની રચના, પછી યુનિયનિસ્ટ પાર્ટીનું દાયકાઓ સુધી શાસન અને એમાં થયેલો ભેદભાવ, 1960ના દાયકાની નાગરિક અધિકાર ચળવળ, હિંસાનો એ ભયાનક દાયકાઓ જેને ધ ટ્રબલ્સ કહેવાય છે, અને છેલ્લે 1998ના ગુડ ફ્રાઇડે કરાર સુધીની શાંતિ પ્રક્રિયા, આ બધું ખૂબ જ સંક્ષિપ્તમાં પણ સચોટ રીતે સમજાવ્યું છે. વાહ, આટલા મોટા ઇતિહાસને આટલી ટૂંકી પ્રસ્તાવનામાં સમાવવો એ જ મોટી વાત છે. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય તબક્કાઓને વધુ વિગતે જોઈએ. સંઘર્ષના બીજ ક્યાં રોપાયા હતા, શરૂઆત ત્યાંથી કરીએ.
હા, તો મુલ્હોલેન્ડ આપણને છેક 17મી સદીની શરૂઆતમાં લઈ જાય છે. પ્લાન્ટેશન ઓફ અલ્સ્ટર, આ એક સરકારી યોજના હતી જેમાં સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડથી પ્રોટેસ્ટન્ટ ધર્મના લોકોને લાવીને આયર્લેન્ડના ઉત્તરી પ્રાંત અલ્સ્ટરમાં વસાવવામાં આવ્યા.
અને જમીન એ ક્યાંથી આવી,
એ જ મોટો મુદ્દો હતો. આ જમીન મોટે ભાગે ત્યાંના મૂળ રહેવાસી જે આયરિશ કેથોલિક હતા એમની પાસેથી છીનવી લેવામાં આવી હતી.
આ ઘટના બહુ જ મહત્વની સાબિત થઈ નહીં, કારણ કે એનાથી ખાલી ધાર્મિક અને વંશીય વિભાજન જ ન થયું, પણ જમીન માલિકી અને રાજકીય સત્તા એના સંદર્ભમાં બે અલગ અને ઘણીવાર સામસામે ઉભા રહે એવા સમુદાયો બની ગયા.
બરાબર. એક તરફ મૂળ આયરિશ કેથોલિક જેમને લાગ્યું કે ભાઈ આપણી જમીન ગઈ, આપણી ઓળખ જોખમમાં છે, અને બીજી તરફ બ્રિટિશ પ્રોટેસ્ટન્ટ વસાહતીઓ જેમની વફાદારી બ્રિટન સાથે હતી.
અને પછી પેલી ઐતિહાસિક લડાઈઓ, સીઝ ઓફ ડેરી 1689, બેટલ ઓફ ધ બોઇન 1690, એ બધી ઘટનાઓ બંને સમુદાયો માટે અલગ અલગ અર્થ ધરાવતી પૌરાણિક કથાઓ જેવી બની ગઈ.
હા, પ્રોટેસ્ટન્ટ માટે એ વિજય અને બચાવની યાદગીરી, તો કેથોલિક માટે હાર અને દમનની શરૂઆત. અને આ યાદો પછી પેઢી દર પેઢી ચાલતી રહી અને રાજકારણમાં પણ ખૂબ વપરાઈ.
બરાબર. હવે થોડું આગળ વધીએ, સીધા 20મી સદીની શરૂઆતમાં આવીએ, જ્યારે આખા આયર્લેન્ડ માટે બ્રિટનથી હોમ રૂલ એટલે કે સ્વશાસનની માગ ઉઠી, ત્યારે અલ્સ્ટરના મોટાભાગના પ્રોટેસ્ટન્ટ, જેમને હવે યુનિયનિસ્ટ કહેવાતા હતા, એમને સખત વિરોધ કર્યો.
કેમ?
કારણ કે એમને ડર હતો કે જો આખું આયર્લેન્ડ એક થઈ જાય તો ડબલિનમાં જે સરકાર બનશે એમાં કેથોલિક બહુમતી હશે અને એમના હિતો નહીં સચવાય. આખરે સમાધાન રૂપે 1921માં આયર્લેન્ડના ભાગલા પડ્યા. દક્ષિણનો મોટો ભાગ આયરિશ ફ્રી સ્ટેટ બન્યો અને ઉત્તરની 6 કાઉન્ટીઓ મળીને બન્યું નોર્ધન આયર્લેન્ડ, જે યુકેનો ભાગ રહ્યું.
પણ આ 6 કાઉન્ટી જ કેમ પસંદ કરાઈ, બીજો વિસ્તાર કેમ નહીં? કહેવાય છે કે એની પાછળ પણ ગણતરી હતી.
હા બરાબર, ગણતરી એ હતી કે આ 6 કાઉન્ટી એવો સૌથી મોટો શક્ય વિસ્તાર હતો જ્યાં પ્રોટેસ્ટન્ટ યુનિયનિસ્ટ લોકોની કાયમી બહુમતી, લગભગ 2/3 જાળવી શકાય. એટલે રાજ્યના પાયામાં જ વિભાજન અને એક સમુદાયની બહુમતી જાળવી રાખવાનું ગણિત હતું.
એટલે શરૂઆતથી જ એક પ્રકારનું અસંતુલન હતું.
ચોક્કસ. અને નવા રાજ્યના પહેલા વડાપ્રધાન જેમ્સ ક્રેગે તો જાહેરમાં કહેલું કે આ એક પ્રોટેસ્ટન્ટ સંસદ અને પ્રોટેસ્ટન્ટ રાજ્ય છે. મુલ્હોલેન્ડ બતાવે છે કે પછીના 50 વર્ષ સુધી કેવી રીતે વ્યવસ્થિત રીતે ભેદભાવ આચરવામાં આવ્યો.
કેવા પ્રકારનો ભેદભાવ?
દાખલા તરીકે મત વિસ્તારો એવી રીતે ગોઠવવામાં આવ્યા કે કેથોલિક મતની અસર ઓછી થાય, જેને ગેરીમેન્ડરિંગ કહે છે. સ્થાનિક ચૂંટણીઓમાં મત આપવા માટે મિલકત હોવી જરૂરી હતી, જેનાથી ઘણા ગરીબ કેથોલિકો જે ભાડુઆત હતા એ મત આપી શકતા નહોતા. સરકારી નોકરીઓ અને સારા મકાનોની ફાળવણીમાં પણ કેથોલિક લઘુમતી સાથે ભેદભાવ સામાન્ય હતો. એટલું જ નહીં, પોલીસ દળ રોયલ અલ્સ્ટર કોન્સ્ટેબ્યુલરી RUC પણ લગભગ 90%થી વધુ પ્રોટેસ્ટન્ટ હતું. આ બધાથી કેથોલિક્સ નેશનાલિસ્ટ સમુદાયમાં ભારે અન્યાય અને અસંતોષની લાગણી ઘર કરી ગઈ.
આ જે ભેદભાવ અને અસંતોષની વાત કરી, એ પછી ક્યારે અને કેવી રીતે વકર્યો, એણે મોટું રૂપ ક્યારે લીધું?
એ થયું 1960ના દાયકામાં. એ સમયે અમેરિકામાં નાગરિક અધિકાર ચળવળ જોરમાં હતી, માર્ટિન લુથર કિંગ જુનિયરની. એનાથી પ્રેરાઈને નોર્ધન આયર્લેન્ડમાં પણ NICRA, નોર્ધન આયર્લેન્ડ સિવિલ રાઇટ્સ એસોસિએશન નામની સંસ્થા બની.
એમની માંગ શું હતી? એમની માંગણીઓ સીધી સાદી હતી, રાજકીય ન હતી, જેમ કે આયર્લેન્ડનું એકીકરણ કરી દો એવી નહીં, પણ મૂળભૂત નાગરિક અધિકારોની હતી. એક વ્યક્તિ એક મત, ચૂંટણીમાં ગેરરીતિ બંધ થાય, નોકરી અને મકાનની ફાળવણીમાં ભેદભાવ બંધ થાય, એકદમ વાજબી માંગણીઓ હતી.
પણ યુનિયનિસ્ટ સરકાર અને ઘણા યુનિયનિસ્ટ લોકો આને અલગ રીતે જોતા હતા.
હા, એમને લાગ્યું કે આ નાગરિક અધિકારના નામે આયરિશ રાષ્ટ્રવાદને આગળ વધારવાનું અને રાજ્યને અસ્થિર કરવાનું ષડયંત્ર છે, એક ટ્રોજન હોર્સ છે. એટલે જ્યારે ઓક્ટોબર 1968માં ડેરી શહેરમાં શાંતિપૂર્ણ માર્ચ કાઢવામાં આવી ત્યારે પોલીસ અને યુનિયનિસ્ટ તરફી ટોળાએ એના પર હિંસક હુમલો કર્યો, ટીવી પર આ દ્રશ્યો દેખાયા અને બસ ત્યાંથી પરિસ્થિતિ વણસવાની શરૂઆત થઈ ગઈ.
એટલે શાંતિપૂર્ણ માર્ગો બંધ થઈ ગયા. એમ
ઘણા કેથોલિક યુવાનોને એવું જ લાગ્યું. એમને થયું કે આ રીતે તો ન્યાય નહીં મળે. 1959 આવતા સુધીમાં તોફાનો એટલા વખર્યા કે બ્રિટિશ સરકારે સેના મોકલવી પડી. શરૂઆતમાં કેથોલિકોએ સેનાનું સ્વાગત કર્યું, રક્ષણ મળશે એમ માનીને. પણ પછી
શું થયું?
પછી સરકારે ઇન્ટર્નમેન્ટ જેવો કાયદો લાગુ કર્યો, જેમાં શંકાના આધારે સેંકડો લોકોને, મોટે ભાગે નેશનાલિસ્ટોને, વિના ટ્રાયલ જેલમાં પૂરી દેવાયા. અને એનાથી પણ ખરાબ ઘટના બની જાન્યુઆરી 1972માં, બ્લડી સન્ડે. ડેરી શહેરમાં જ બ્રિટિશ સૈનિકોએ નાગરિક અધિકાર માટે દેખાવો કરી રહેલા નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કર્યો અને 13 લોકો માર્યા ગયા. બસ પછી સેના પ્રત્યેનો રહ્યો સહ્યો વિશ્વાસ પણ તૂટી ગયો. તે કબજો કરનાર દળ તરીકે દેખાવા લાગી.
અને આ ઘટનાઓ હિંસાના માર્ગે ચાલનારા જૂથોને મોટો ધક્કો માર્યો નહીં?
બરાબર. પ્રોવિઝનલ IRA, આયરિશ રિપબ્લિકન આર્મીનો ઉદય થયો, જે બ્રિટિશ શાસનનો અંત લાવવા માટે હિંસાનો માર્ગ અપનાવવા તૈયાર હતી. સામે પક્ષે યુનિયનિસ્ટોના રક્ષણ માટે લોયાલિસ્ટ અર્ધલશ્કરી દળો જેમ કે UVF, UDA પણ વધુ સક્રિય થયા. બ્લડી સન્ડે પછી IRAમાં ભરતીનો જાણે પૂર આવ્યો. સ્થિતિ એટલી ગંભીર બની કે માર્ચ 1972માં બ્રિટિશ સરકારે નોર્ધન આયર્લેન્ડની સ્થાનિક સંસદ અને સરકાર ભંગ કરી દીધી અને લંડનથી સીધું શાસન, ડાયરેક્ટ રૂલ લાગુ કર્યું. આ સાથે શરૂ થયો ધ ટ્રબલ્સ તરીકે ઓળખાતો લગભગ 3 દાયકા લાંબો હિંસા અને રક્તપાતનો ભયાનક દોર.
હા, 1972થી લઈને લગભગ 1990ના દાયકાની શરૂઆત સુધીનો સમય ખરેખર લાંબુ યુદ્ધ જેવું હતું. અને આ કોઈ સીધો સાધો બે પક્ષો વચ્ચેનો સંઘર્ષ નહોતો, આ એક જટિલ ત્રિમાર્ગીય સંઘર્ષ બની ગયો.
3 માર્ગ કયા કયા?
એક તરફ IRA અને બીજા રિપબ્લિકન જૂથો જે બ્રિટિશ રાજ્ય અને સુરક્ષા દળોને નિશાન બનાવતા હતા, નોર્ધન આયર્લેન્ડ અને બ્રિટનમાં બોમ્બ ધડાકાને હુમલા કરતા હતા. બીજી તરફ લોયાલિસ્ટ અર્ધલશ્કરી જૂથો, જેઓ ઘણીવાર બદલાની ભાવનાથી કે પછી સાંપ્રદાયિક ધ્રુવીકરણ વધારવા માટે કેથોલિક નાગરિકો પર હુમલા કરતા, ઘણીવાર કોઈ પણ કારણ વગર રેન્ડમ હત્યાઓ કરતા. અને ત્રીજી તરફ બ્રિટિશ સેના અને પોલીસ RUC, જે બંને પક્ષોના અર્ધલશ્કરી દળો સામે લડતા હતા, પણ નેશનલિસ્ટ સમુદાય દ્વારા તેમને ઘણીવાર પક્ષપાતી માનવામાં આવતા હતા. આ સમયગાળામાં હજારો લોકો માર્યા ગયા, હજારો ઘવાયા.
આ સમયની એક ખૂબ જ ચર્ચિત ઘટના 1981ની ભૂખ હડતાલ હતી. એના વિશે થોડું જણાવશો?
હા, એ બહુ મહત્વનો વળાંક હતો. બ્રિટિશ સરકારે IRA અને બીજા રિપબ્લિકન કેદીઓને રાજકીય કેદી તરીકેનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો. તેમને સામાન્ય ગુનેગાર ગણવામાં આવ્યા. આના વિરોધમાં કેદીઓએ ભૂખ હડતાળ શરૂ કરી, જેનું નેતૃત્વ બોબી સેન્ડ્સે કર્યું, જે હડતાલ દરમિયાન જ બ્રિટિશ સંસદમાં ચૂંટાયા પણ હતા.
અને પછી?
પછી બોબી સેન્ડ્સ અને બીજા 9 કેદીઓ ભૂખ હડતાળમાં મૃત્યુ પામ્યા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટિશ સરકારની ભારે ટીકા કરાવી. રિપબ્લિકન સમુદાયમાં એકતા અને જુસ્સો વધ્યા, અને આનાથી IRAની રાજકીય પાંખ સિન ફેન નો ઉદય થયો. એ લોકોએ આર્મ લાઇટ, બંદૂક અને બેલેટ બોક્સ, મતપેટી ની રણનીતિ અપનાવી. મતલબ કે હિંસા ચાલુ રાખી, પણ સાથે સાથે ચૂંટણી રાજકારણમાં પણ સક્રિય થયા.
પણ આટલા વર્ષોની હિંસા પછી પણ કોઈ પક્ષ જીતી શકે એમ નહોતું, ખરું? સ્થિતિ એવી જ હતી.
બરાબર. 1980ના દાયકાના અંત સુધીમાં એક એવી સ્થિતિ ઊભી થઈ જેને મુલહોલેન્ડ મ્યુચ્યુઅલી હર્ટિંગ સ્ટેલમેટ કહે છે, એટલે કે પરસ્પર નુકસાનકારક મળાગાંઠ. IRA બ્રિટનને હરાવી શકે એમ નહોતું, બ્રિટન IRAને લશ્કરી રીતે ખતમ કરી શકે એમ નહોતું, લોયાલિસ્ટો પણ પોતાના ઉદ્દેશ્યો હિંસાથી મેળવી શકે એમ નહોતા. બધા પક્ષો થાકી ગયા હતા અને બધાને નુકસાન થઈ રહ્યું હતું. કોઈને સ્પષ્ટ વિજય દેખાતો નહોતો, અને આ થાક અને મળાગાંઠે જ આખરે છેવટે શાંતિ માટેની વાતચીતનો માર્ગ ખોલ્યો.
તો આટલા વર્ષોના લોહીયાળ સંઘર્ષ પછી આખરે શાંતિની વાત શરૂ કઈ રીતે થઈ? આ હિંસામાંથી રાજકારણ તરફનું સંક્રમણ કેવી રીતે થયું? એમાં કોનો ફાળો હતો? આમાં કોઈ એક વ્યક્તિ કે ઘટના નહીં, પણ ઘણા બધા લોકો અને પરિબળોનો ફાળો હતો. પડદા પાછળ વાતચીત શરૂ થઈ, ખાસ કરીને મધ્યમ માર્ગી નેશનલિસ્ટ પાર્ટી SDLP-ના નેતા જ્હોન હ્યુમ અને સિનફેઇનના નેતા ગેરી એડમ્સ વચ્ચે ગુપ્ત વાતચીત શરૂ થઈ, જે બહુ મહત્વની સાબિત થઈ.
અને સરકારો, બ્રિટિશ અને આયરિશ સરકાર,
હા, એ બંને સરકારોએ પણ પહેલા કરતાં વધુ નજીક આવીને સાથે કામ કરવાનું શરૂ કર્યું. એમને પણ સમજાઈ ગયું હતું કે ઉકેલ રાજકીય જ હોઈ શકે. અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને પણ આમાં વ્યક્તિગત રસ લીધો અને પોતાના પ્રતિનિધિ મોકલીને મદદ કરી. આ બધા પ્રયાસોના પરિણામે 1994માં IRA અને પછી લોયાલિસ્ટ જૂથોએ પણ યુદ્ધ વિરામ જાહેર કર્યો. એક આશાનું કિરણ દેખાયું.
યુદ્ધ વિરામ પછી શું, સીધી સમજૂતી થઈ ગઈ?
ના, એટલું સરળ નહોતું. યુદ્ધ વિરામ પછી બધા પક્ષો વચ્ચે લાંબી અને ખૂબ જ મુશ્કેલ મંત્રણાઓ શરૂ થઈ. એમાં યુનિયનિસ્ટ પક્ષો, નેશનલિસ્ટ પક્ષો, SDLP અને સિનફેઇન બંને, નાના લોયલિસ્ટ પક્ષો, બ્રિટિશ અને આયરિશ સરકારો બધા સામેલ હતા. શસ્ત્રો નીચે મૂકવાનો મુદ્દો એટલે કે ડીકમિશનિંગ એ બહુ મોટો અને અઘરો પડકાર હતો.
આ મંત્રણાઓ કોણે ચલાવી?
આ મંત્રણાના અધ્યક્ષ તરીકે અમેરિકી સેનેટર જ્યોર્જ મિશેલ હતા. એમણે ખૂબ જ ધીરજ અને કુશળતાથી કામ લીધું. ઘણા ઉતાર ચડાવ આવ્યા, મડાગાંઠો સર્જાઈ, પણ આખરે લગભગ 2 વર્ષની મહેનત પછી 10 એપ્રિલ 1998ના રોજ એટલે કે ગુડ ફ્રાઇડેના દિવસે એક ઐતિહાસિક સમજૂતી થઈ, જે ગુડ ફ્રાઇડે કરાર અથવા બેલફાસ્ટ કરાર તરીકે ઓળખાય છે.
આ કરારમાં મુખ્ય બાબતો શું હતી? એણે આટલા જટિલ સંઘર્ષનો ઉકેલ લાવવાનો પ્રયાસ કેવી રીતે કર્યો?
GFA-ની સૌથી મોટી ખૂબી એની રચનાત્મક અસ્પષ્ટતા, કન્સ્ટ્રક્ટિવ એમ્બિગ્વિટીમાં હતી. એટલે કે એમાં એવી ભાષા વાપરવામાં આવી જે બંને મુખ્ય પક્ષો, યુનિયનિસ્ટ અને નેશનલિસ્ટ, પોતપોતાની રીતે અર્થઘટન કરીને સ્વીકારી શકે. એમાં મુખ્ય 3 સ્તંભ હતા, જેને સ્ટ્રેન્ડ્સ કહેવાય છે.
કયા 3 સ્તંભ?
પહેલો, નોર્ધન આઇલેન્ડની અંદરની વ્યવસ્થા, જેમાં સત્તા વહેંચણીવાળી સરકાર અને એસેમ્બલીની જોગવાઈ હતી. મતલબ કે યુનિયનિસ્ટ અને નેશનલિસ્ટ પક્ષોએ સાથે મળીને સરકાર ચલાવવાની હતી. બીજો, નોર્થ સાઉથ સંબંધો, એટલે કે નોર્ધન આયર્લેન્ડ અને દક્ષિણમાં આવેલા આયર્લેન્ડ પ્રજાસત્તાક વચ્ચે સહકાર વધારવા માટેની સંસ્થાઓ. અને ત્રીજું, ઇસ્ટ વેસ્ટ સંબંધો, એટલે કે સમગ્ર UK અને આયર્લેન્ડ પ્રજાસત્તાક વચ્ચેના સંબંધો માટેની વ્યવસ્થા.
અને પેલો સંમતિનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ કન્સેન્ટ, જેની બહુ વાત થાય છે, એ શું હતો?
હા, એ ખૂબ જ મહત્વનો હતો. એ સિદ્ધાંત મુજબ નોર્ધન આયર્લેન્ડ UK-નો ભાગ રહેશે કે આયર્લેન્ડ સાથે જોડાશે, તેનો નિર્ણય નોર્ધન આયર્લેન્ડના લોકોની બહુમતી દ્વારા જ લેવામાં આવશે. જ્યાં સુધી બહુમતી UK-માં રહેવા ઈચ્છે ત્યાં સુધી નોર્ધન આયર્લેન્ડ UK-નો ભાગ રહેશે. પણ સાથે જ જે લોકો શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક માધ્યમથી સંયુક્ત આયર્લેન્ડ ઈચ્છે છે તેમના એ અધિકારને પણ માન્યતા આપવામાં આવી.
એટલે બંને પક્ષોને કંઈક મળ્યું એમ.
બરાબર. યુનિયનિસ્ટોને સુરક્ષા મળી કે તેમની મરજી વિરુદ્ધ તેમને UK-માંથી બહાર નહીં કાઢવામાં આવે, અને નેશનલિસ્ટોને આશા મળી કે ભવિષ્યમાં જો બહુમતી બદલાય તો શાંતિપૂર્ણ રીતે એકીકરણ શક્ય બની શકે છે. આ એક નાજુક સંતુલન હતું.
તો કરાર તો થઈ ગયો 1998માં, પણ શું ત્યારથી બધું સમુસૂત્રું ચાલી રહ્યું છે? શાંતિ સ્થપાઈ ગઈ છે?
જુઓ, ગુડ ફ્રાઇડે કરારે મોટાપારે જે રાજકીય હિંસા ચાલતી હતી એનો અંત આણ્યો, અને એની સૌથી મોટી સફળતા છે. હજારો જીવ બચ્યા. પણ એનો અર્થ એ નથી કે બધી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ. એનો અમલ કરવો ખૂબ જ પડકારજનક રહ્યો છે.
કેવા પડકારો? ત્યારથી અત્યાર સુધીમાં ઘણી વખત નોર્ધન આયર્લેન્ડની પેલી સત્તા વહેંચણીવાળી સ્થાનિક સરકાર, જેને સ્ટોરમોન્ટ કહે છે, પડી ભાંગી છે અને પછી ફરી શરૂ થઈ છે. ક્યારેક IRA-ના શસ્ત્રો સોંપવામાં વિલંબને કારણે, ક્યારેક પોલીસ સુધારણા પરના મતભેદોને કારણે, ક્યારેક બીજા રાજકીય મુદ્દાઓને કારણે
વારંવાર કટોકટી આવી છે.
અને સમાજમાં જે વિભાજન હતું એનું શું થયું? એ ઘટ્યું છે?
સાચું કહું તો સમાજ હજુ પણ ઊંડાણપૂર્વક વહેંચાયેલો છે. મોટાભાગના વિસ્તારોમાં લોકો કાં તો મુખ્યત્વે પ્રોટેસ્ટન્ટ યુનિયનિસ્ટ વિસ્તારમાં રહે છે અથવા કેથોલિક નેશનાલિસ્ટ વિસ્તારમાં. શાળાઓ મોટાભાગે અલગ છે. સામાજિક જીવન પણ ઘણું અલગ છે. શાંતિ દિવાલો જે બે સમુદાયોને ભૌતિક રીતે અલગ પાડે છે એમાંની ઘણી હજુ પણ ઊભી છે.
અને રાજકીય રીતે પણ ધ્રુવીકરણ વધ્યું છે. પહેલા જે મધ્યમમાર્ગી પક્ષો જેમ કે યુપી અને એસડીએલપી હતા, એમની જગ્યાએ વધુ કટ્ટર ગણાતા પક્ષો ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી ડીયુપી અને સિનફેન વધુ મજબૂત બન્યા છે. એટલે મૂળભૂત બંધારણીય પ્રશ્ન યુકે સાથે રહેવું કે આયર્લેન્ડ સાથે જોડાવું એ હજુ પણ રાજકારણના કેન્દ્રમાં છે. જીએફએ એ સવાલનો ઉકેલ નથી આપ્યો, પણ એના પર હિંસા વગર રાજકીય રીતે લડવાનું એક માળખું આપ્યું છે.
અને બ્રેક્ઝિટની અસર?
હા, તાજેતરમાં બ્રેક્ઝિટે આ આખી નાજુક ગોઠવણીને વધુ જટિલ બનાવી દીધી છે. ખાસ કરીને નોર્ધન આયર્લેન્ડ અને આયર્લેન્ડ પ્રજાસત્તાક વચ્ચેની સરહદનો મુદ્દો ખૂબ જ ગૂંચવાયો છે. બ્રેક્ઝિટે જીએફએ દ્વારા સ્થાપિત થયેલા સંબંધોના સંતુલનને ખલેલ પહોંચાડી છે અને નવી અસ્થિરતા ઊભી કરી છે. એટલે શાંતિ આવી છે, પણ તે ખૂબ જ નાજુક છે અને તેને જાળવી રાખવા માટે સતત પ્રયાસોની જરૂર છે.
આટલી વિગતવાર ચર્ચા પછી જો આપણે આ પુસ્તકમાંથી તારવેલા મુખ્ય સંદેશાઓ કે થીમ્સની વાત કરીએ તો શું કહી શકાય? મને લાગે છે કે પહેલી અને કદાચ સૌથી મહત્વની થીમ એ છે કે આ સંઘર્ષ મૂળભૂત રીતે બે રાષ્ટ્રીય ઓળખ, બ્રિટિશ અને આયરિશ વચ્ચેનો ટકરાવ છે, જે બંને કાયદેસર છે પણ ઘણીવાર એકબીજા સાથે સુસંગત નથી.
હા, બરાબર. ધર્મ એ ઓળખનો એક મહત્વનો ભાગ છે, પણ સંઘર્ષ માત્ર ધર્મનો નથી, એ સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય વફાદારી અને રાજ્ય પર નિયંત્રણનો છે. ધ્વજ, પરેડ, ભાષા જેવા મુદ્દાઓ આ ઊંડા બંધારણીય સંઘર્ષના પ્રતીકો છે.
અને ગુડ ફ્રાઇડે કરારે આ ટકરાવને ખતમ નથી કર્યો, પણ એને મેનેજ કરવા, બંને ઓળખોને સાથે રહેવા માટે એક સિસ્ટમ બનાવી છે. આપણે ત્યાં ભારતમાં પણ આટલી બધી વિવિધતા છે, ભાષા, ધર્મ, પ્રદેશ, ત્યારે આ સમજવું જરૂરી છે કે અલગ અલગ ઓળખો કઈ રીતે સાથે રહી શકે ભલે એમની વચ્ચે મતભેદ હોય.
બીજી મહત્વની થીમ છે ઇતિહાસનો વારસો. મુલહોલેન્ડ બતાવે છે કે કેવી રીતે 17મી સદીનું પ્લાન્ટેશન હોય કે 1921નું વિભાજન, એ ઘટનાઓ માત્ર ભૂતકાળની વાત નથી, એ આજે પણ લોકોની માનસિકતા, એમની ફરિયાદો, એમના ડર અને રાજકારણને આકાર આપે છે. ઇતિહાસ કેવી રીતે વર્તમાન પર જીવંત અસર કરે છે એ આનાથી સમજાય છે.
હા, આપણે પણ આપણા ઇતિહાસ અને એની વર્તમાન પરની અસરો વિશે વિચારવું જોઈએ. ત્રીજી વાત જે મને બહુ સ્પષ્ટ લાગી તે એ છે કે ધ ટ્રબલ્સ કોઈ અચાનક ફાટી નીકળેલી પ્રાચીન નફરત નહોતી. એ મોટાભાગે રાજ્ય દ્વારા થતા વ્યવસ્થિત ભેદભાવ અને રાજકીય સામાજિક અન્યાયનું સીધું પરિણામ હતી.
બરાબર. જ્યારે નેશનલિસ્ટ લઘુમતીએ શાંતિપૂર્ણ રીતે પોતાના નાગરિક અધિકારો માંગ્યા અને તેને હિંસાથી દબાવી દેવામાં આવ્યા, ત્યારે ઘણા લોકો માટે હિંસાનો માર્ગ આકર્ષક બન્યો. આ બતાવે છે કે કોઈપણ સમાજમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું અને ન્યાય સુનિશ્ચિત કરવો કેટલું જરૂરી છે. જો એમ ન થાય તો અસંતોષ અને સંઘર્ષ વકરી શકે છે.
ચોથી થીમ કદાચ હિંસાની મર્યાદાઓ અને નિરર્થકતા વિશે છે. દાયકાઓ સુધી આટલું લોહી વહ્યા પછી પણ કોઈ પણ પક્ષ લશ્કરી રીતે પોતાનો અંતિમ ઉદ્દેશ્ય હાંસિલ કરી શક્યો નહીં. પેલી પરસ્પર નુકસાનકારક મળાગાંઠ એ જ બધાને સમજાવ્યું કે વાતચીત અને રાજકીય સમાધાન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હિંસા ધ્યાન ખેંચી શકે, પરિવર્તન લાવી શકે, પણ લાંબા ગાળે ઉકેલ નથી આપી શકતી.
અને છેલ્લે પાંચમી થીમ જે ગુડ ફ્રાઇડે કરારની પ્રતિભા વિશે છે. એ કોઈ સંપૂર્ણ ઉકેલ નથી અને એની ઘણી ટીકાઓ પણ થઈ છે, પણ એ જટિલ સંઘર્ષોના નિવારણમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. એની સફળતા એની અસ્પષ્ટતા અને સ્પર્ધાત્મક આકાંક્ષાઓને સંતુલિત કરવાની ક્ષમતામાં રહેલી છે. તે સંઘર્ષને ભૂંસી નાખવાને બદલે તેને સંચાલિત કરવા માટેનું, તેને મેનેજ કરવા માટેનું એક માળખું પૂરું પાડે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય એવા છે. એમાંથી કેટલાક પર વાત કરીએ.
હા, ચોક્કસ. એક વિચાર જે મને ખૂબ જ અસરકારક લાગ્યો
તે સારાંશમાં આ રીતે કહી શકાય. નોર્ધન આયર્લેન્ડની સ્થાપના જ એવી રીતે કરવામાં આવી હતી કે તે બહુમતીવાદી સમાજ, મેજોરિટી રૂલ નહીં પણ સાંપ્રદાયિક સમાજ, સેક્ટેરિયન સ્ટેટ બને, જે સ્પષ્ટપણે એક સમુદાયનું બીજા પર વર્ચસ્વ સુરક્ષિત કરવા માટે રચાયેલ હતું. આ રાજ્યના પાયામાં રહેલી મૂળભૂત ખામી દર્શાવે છે. ભેદભાવ એ કોઈ આકસ્મિક ઘટના નહોતી પણ સિસ્ટમનો ઇરાદાપૂર્વકનો ભાગ હતો.
બીજો એક વિચાર જે ધ્યાન ખેંચે છે તે હિંસા વિશે છે. હિંસા પરિવર્તન લાવવામાં સફળ રહી, પરંતુ તે જે મુખ્ય ઉદ્દેશ્યો માટે વાપરવામાં આવી હતી, જેમ કે આઈઆરએ માટે આઇરિશ એકતા અથવા લોયાલિસ્ટ માટે યુકેમાં સ્થાનની ગેરંટી, તે હાંસિલ કરવામાં નિષ્ફળ ગઈ. આ રાજકીય હિંસાના વિરોધાભાસી પરિણામો તરફ ઇશારો કરે છે. હિંસાએ સ્થિતિ બદલી પણ કોઈ પક્ષને એની અંતિમ જીત ન અપાવી.
ત્રીજો વિચાર ગુડ ફ્રાઇડે કરારની પ્રકૃતિ વિશે છે. ગુડ ફ્રાઇડે કરારે નોર્ધન આયર્લેન્ડના સંઘર્ષનો ઉકેલ નથી આપ્યો, તેણે હિંસક સંઘર્ષને શાંતિપૂર્ણ રાજકીય સંઘર્ષમાં પરિવર્તિત કર્યો છે. આ બહુ વાસ્તવિક અને મહત્વની સમજ છે. શાંતિ કરારોનો અર્થ એ નથી કે બધા મતભેદો જાદુઈ રીતે ગાયબ થઈ જાય છે, પણ એનો અર્થ એ છે કે હવે એ મતભેદોને ગોળીઓથી નહીં પણ દલીલો, વાટાઘાટો અને મતો દ્વારા ઉકેલવાનો પ્રયાસ થશે.
અને ચોથું, જે સમાધાનની ચાવીરૂપ વાત છે, નોર્ધન આયર્લેન્ડમાં શાંતિ માટે એક પક્ષની બીજા પર જીત જરૂરી ન હતી, પરંતુ એ માન્યતા જરૂરી હતી કે બંને પક્ષોના કાયદેસરના હિતો અને ડર છે જેને સમાવવાની જરૂર છે. જ્યાં સુધી એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો, સ્વીકારવાનો અને તેને સ્થાન આપવાનો પ્રયાસ ન થાય ત્યાં સુધી ટકાઉ શાંતિ શક્ય નથી. આ શૂન્ય સરવાળાની રમત, ઝીરો સમ ગેમ નથી.
આ પુસ્તકમાંથી જે આંતરદૃષ્ટિ મળે છે તે માત્ર નોર્ધન આયર્લેન્ડ પૂરતી સીમિત નથી, એ વિશ્વભરના અન્ય સંઘર્ષોને સમજવા અને કદાચ ઉકેલવાના પ્રયાસોમાં પણ ઉપયોગી થઈ શકે છે.
જેમ કે
ઘણીવાર જે સંઘર્ષ ધાર્મિક દેખાય છે તેની પાછળ ખરેખર તો રાષ્ટ્રીય ઓળખ, સાર્વભૌમત્વ અને રાજ્ય પર નિયંત્રણનો ઊંડો સંઘર્ષ છુપાયેલો હોય છે. મધ્ય પૂર્વ હોય, બાલ્કન્સ હોય કે બીજે ક્યાંય પણ.
હા, અને લઘુમતીઓના અધિકારોનું મહત્વ અને સત્તા વહેંચણીની જરૂરિયાત. નોર્ધન આયર્લેન્ડમાં યુનિયનિસ્ટ બહુમતીવાળા રાજ્યની નિષ્ફળતા એ બતાવે છે કે વિભાજિત સમાજમાં જો લઘુમતીના અધિકારો અને ચિંતાઓને અવગણવામાં આવે તો કેવા ગંભીર પરિણામો આવી શકે છે. એટલે જ ગુડ ફ્રાઇડે કરાર જેવી સત્તા વહેંચણીની પદ્ધતિઓ કદાચ સ્થાયી શાંતિ માટે જરૂરી બની જાય છે.
બીજું એ શીખવા મળે છે કે શાંતિ નિર્માણ એ કોઈ એક ઘટના નથી પણ એક ધીમી, ક્રમિક અને વિશ્વાસ નિર્માણની પ્રક્રિયા છે. એમાં હિંમતવાન નેતૃત્વ જોઈએ, ગુપ્ત વાટાઘાટોની જરૂર પડી શકે છે અને પોતાના દુશ્મનો ગણાતા લોકો સાથે પણ સંવાદ કરવાની ઈચ્છાશક્તિ જોઈએ, અને પેલી પરસ્પર નુકસાનકારક મળાગાંઠની સ્થિતિ ક્યારેક આવા સંવાદ માટે જરૂરી દબાણ પણ ઊભું કરે છે.
અને પેલી રચનાત્મક અસ્પષ્ટતાની વાત પણ રસપ્રદ છે નહીં. વાટાઘાટોમાં ક્યારેક સંપૂર્ણ સ્પષ્ટતા કરતાં એવી ભાષા શોધવી વધુ મહત્વની હોય છે જે બંને પક્ષોને થોડી જીતનો અહેસાસ કરાવે અને સમજૂતી શક્ય બનાવે.
બરાબર. અને છેલ્લે, ભૂતકાળના વારસા સાથે કામ પાર પાડવું કેટલું મુશ્કેલ અને લાંબુ ચાલે છે. હિંસાનો અંત એ માત્ર પહેલું પગલું છે, પણ પછી સમાજમાં જે આઘાત હોય છે, પીડિતો માટે ન્યાયની માંગ હોય છે, સમાધાન અને ક્ષમાના પડકારો હોય છે, એ બધું લાંબા સમય સુધી ચાલે છે. શાંતિ જાળવવી એ સતત ચાલતું કામ છે.
આ આખી વાતચીત પછી મને વ્યક્તિગત રીતે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે ગમે તેટલો ઊંડો, જટિલ અને લાંબો ચાલતો સંઘર્ષ કેમ ન હોય, પરિવર્તન શક્ય છે. નોર્ધન આયર્લેન્ડની કહાણી એની બધી જ જટિલતાઓ અને નિષ્ફળતાઓ છતાં આખરે એ આશા આપે છે કે જો નિષ્ઠાપૂર્વક અને હિંમતભેર પ્રયાસ કરવામાં આવે તો હિંસાના દુષ્ટચક્રમાંથી બહાર નીકળીને સમાધાન અને સહઅસ્તિત્વનો રસ્તો શોધી શકાય છે, ભલે એ રસ્તો ક્યારેય સીધો અને સરળ ન હોય.
મારા માટે મુખ્ય કૂદપાઠ એ છે કે શાંતિ એ કોઈ અંતિમ મંઝિલ નથી પણ એક સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે, એક મુસાફરી છે. ગુડ ફ્રાઇડે કરાર એક ઐતિહાસિક સિદ્ધિ છે પણ એ કોઈ જાદુઈ લાકડી નથી. એ કરારને જીવંત રાખવા માટે, એ શાંતિને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નો, વાટાઘાટો, સમાધાન કરવાની વૃત્તિ અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિની જરૂર પડે છે. ઊંડા વિભાજનવાળા સમાજમાં સુમેળ જાળવી રાખવો એ એક નિરંતર, ક્યારેય ન પૂરું થતું કાર્ય છે. અને આ ઉદાહરણ એ પણ બતાવે છે કે કેવી રીતે જુદી જુદી, ક્યારેક વિરોધાભાસી લાગતી ઓળખોને સમાવવા માટે નવા અને રચનાત્મક રાજકીય માળખા વિચારવા અને અમલમાં મૂકવા પડે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.